સમલૈંગિક સંબંધોને લઈને ભારત અને ઓસ્ટ્રેલિયા બંને દેશમાં મહત્વની હિલચાલ જોવા મળી રહી છે. ઓસ્ટ્રેલિયામાં જ્યાં સજાતીય લગ્નને કાયદાકીય માન્યતા મળી ગઈ છે, ત્યાં ભારતની સર્વોચ્ચ અદાલતે આર્ટિકલ 377 સજાતીય સંબંધોને જે ગેરકાયદે ઠરાવે છે કાયદા પર ફેરવિચારણા કરવાની તૈયારી બતાવી છે. આ વાતાવરણમાં ભારતમાં પહેલું LGBTQA સેન્ટર બનવા જઈ રહ્યું છે, તે પણ ગુજરાતમાં. આ પ્રોજેક્ટ હાથ ધર્યો છે રાજપીપળાના રાજકુમાર માનવેન્દ્રસિંહ ગોહિલે, જે ભારતના એકમાત્ર રાજવી કુંવર છે જેમણે જાહેરમાં પોતે સજાતીય છે તેમ જાહેર કર્યું છે. જોકે ત્યાં સુધી પહોંચતા પહેલા માનવેન્દ્રજીએ કૌટુંબિક દબાણમાં આવીને લગ્ન કર્યા હતા. પોતાની જાત સાથે જ મનોમન ઘણો સંઘર્ષ કર્યો છે. આખરે જ્યારે પોતાની સજાતીયતા સ્વીકારી લીધી, ત્યારબાદ વર્ષ 2000માં તેમણે લક્ષ્ય ટ્રસ્ટની સ્થાપના કરી. આ ટ્રસ્ટના નેજા હેઠળ ભારતમાં LGBTQ સમુદાયની મદદ માટે તેઓ ખૂબ સક્રિય રહ્યા છે. ભારતમાં હજી પણ સજાતીય સંબંધ બાંધવો ગેરકાયદે છે, ત્યારે કુંવર માનવેન્દ્રસિંહ ગોહિલ તેમના મહેલના પ્રાંગણમાં LGBTQA સમુદાય માટે એક સેન્ટર તૈયાર કરી રહ્યા છે. કેવું હશે આ સેન્ટર? ત્યાં કયા પ્રકારની મદદ મળશે? કોણ ત્યાં મદદ મેળવી શકે છે? આવો જાણીએ માનવેન્દ્રસિંહ ગોહિલ પાસેથી. માનવેન્દ્રજી, વેલકમ ટુ SBS રેડિયોઝ ગુજરાતી લેંગ્વેજ પ્રોગ્રામ.
હા, થેન્ક યુ વેરી મચ મને આમાં મોકો આપવા માટે.
માનવેન્દ્રજી, તમે જે સેન્ટર તૈયાર કરી રહ્યા છો તેની થોડી વિગતો જણાવશો? કઈ રીતે વિચાર આવ્યો અને આ સેન્ટર કેવું હશે, ક્યાં હશે?
આ સેન્ટર એક અમારું એક જૂની એક મિલકત છે રાજપીપળા પાસે, જે મારા પરદાદાએ જે મારા પરદાદા મહારાજા વિજયસિંહજીએ 1927માં આ ડેવલપ કરેલી અને બહુ જ સરસ એવી જગ્યા છે. 15 એકર નું આખું એસ્ટેટ છે અને નર્મદા નદીના એકદમ કિનારે આ એક ધાર્મિક સ્થળ છે. એ જગ્યા ઉપર આ જગ્યા એમને ડેવલપ કરી હતી ને આ એમને જગ્યા એટલે ડેવલપ કરેલી કેમ કે તે વખતે જયારે પણ કોઈ વિદેશી મહેમાન રાજપીપળા સ્ટેટ ની મુલાકાતે આવતા હતા, જેમાં કે બોમ્બે સ્ટેટના ગવર્નર જનરલ થી માંડીને ઇવન લોર્ડ વેલિંગ્ટન, જે ભારતના વાઇસરોય જનરલ રહી ચુક્યા છે એ પોતે, પ્લસ આગા ખાન ફેમિલી માંથી જે સભ્ય આવતા હતા, પછી બીજા પણ રાજ પરિવારના સદસ્ય હોય કે ઇવન હોલીવુડના લોકો, જેમ કે ઇયન ફ્લેમિંગ જેમને જેમ્સ બોન્ડ બનાવ્યું, એવા વ્યક્તિઓ પણ આ જગ્યાઓ આવીને એમને એમને એન્ટરટેઈન કરવામાં આવતું હતું. એમને એમના માટે પાર્ટીઝ આપવામાં આવતી હતી, જેથી કરીને એ લોકોને સાંસ્કૃતિક કાર્યક્રમમાં એક્ટિવિટીઝ, કલ્ચરલ એક્ટિવિટીઝ ને એવી બધી વસ્તુઓ માટે આ જગ્યા ડેવલપ કરેલી. આવી જગ્યામાં હું મારી જે જે એન્સેસ્ટર્સ મિલકત છે એમાં હું આ એક LGBTQA સેન્ટર ડેવલપ કરવાનો મેં વિચાર કર્યો અને આ ભારતનું પહેલું જેવું સેન્ટર છે.
માનવેન્દ્રજી, ભારતમાં ગે, લેસ્બિયન, LGBTQ આખા સમુદાય માટે NGO દ્વારા નાની મોટી સેવાઓ અપાતી હોય છે, તમારા સેન્ટરની વિશેષતા શું હશે?
આની ખૂબી એ છે કે આ ફક્ત LGBTQ સમુદાય માટે જ નથી. એ જે મેં શબ્દ વાપર્યું છે એ સ્ટેન્ડ ફોર એલાઈઝ. એલાઈઝ નો મતલબ એ કે જે લોકો કમ્યુનિટી નથી પરંતુ એ કમ્યુનિટી ને સપોર્ટ કરે છે અને એક્સેપ્ટ કરે છે કે અને એમને સ્વીકારે છે, અમારા મુદ્દાઓને સમજી શકે છે, એવા લોકોને માટે પણ આ સેન્ટર છે. અને આ એવું પહેલું જ એવું સેન્ટર છે આખા ઇન્ડિયામાં કે જેમાં એલાઈઝ ને પણ મેં ઇન્ક્લુડ કર્યા છે. અને એનું કારણ છે કે હું હંમેશા મેઇન સ્ટ્રીમિંગમાં માનવા વાળો વ્યક્તિ છું. જ્યાં સુધી અમને બહારના લોકો નહીં સ્વીકારે ત્યાં સુધી મને નથી લાગતું કે અમને અમારા હક પૂર્ણ રીતે મળશે. કાયદો તો એક એક સાઈડમાં છે પણ સોસાયટી ને સમાજ મેઇન વસ્તુ છે અને એના કારણે જ મેં એલાઈઝને સામેલ કર્યા છે.
માનવેન્દ્રજી, લક્ષ્ય ટ્રસ્ટના નેજા હેઠળ તમે LGBTQ સમુદાય માટે ઘણી બધી સેવાઓ આપતા આવ્યા છો, તો આ નવા સેન્ટરની શા માટે જરૂર છે?
આ સેન્ટર બનાવવા પાછળનું કારણ એ છે કે ફાઇનાન્શિયલ એમ્પાવરમેન્ટ, જેને કે આર્થિક એમ્પાવરમેન્ટ કહેવાય, અને સોશિયલ એમ્પાવરમેન્ટ સામાજિક, બંનેઓને ધ્યાનમાં રાખીને આ સેન્ટર બનાવવામાં આવે છે. કેમ કે એવું જોવા મળ્યું છે કે હવે સમય આવી ગયો છે કે ખાસા સમલૈંગિક લોકો, ચાહે પુરુષ હોય કે સ્ત્રી હોય, એ લોકો મા બાપના દબાણમાં આવીને લગ્ન નથી કરવા માંગતા. કેમ કે પહેલા જે લોકો એ દબાણમાં આવીને લગ્ન કર્યા છે, એમની જિંદગી બહુ જ ખરાબ રીતે ગઈ છે. કેમ કે અમને ઓપોઝિટ સેક્સ તરફ કોઈ આકર્ષણ નથી, પરંતુ મા બાપ આ વાતને સમજવા તૈયાર નથી થતા, અને એ લોકો ઇમોશનલી બ્લેકમેલ કરીને પોતાના બાળકોને જબરદસ્તી ઓપોઝિટ સેક્સ જોડે લગ્ન કરાવે છે, સમાજના ડરના કારણે કે સમાજ શું કહેશે કે અમે મા બાપ છે ને અમારા મા બાપે એમનું ફરજ નથી નિભાવ્યું. પણ એ સમજવા તૈયાર નથી કે એમના દીકરા અથવા દીકરીના ની ઈચ્છાઓના વિરુદ્ધમાં આવા લગ્ન કરાવવા માંગે છે. તો હવે જયારે બાળક પોતાને માતા પિતાને જાહેર કરે છે કે હું ગે છું કે લેસ્બિયન છું અને એના કારણે હું લગ્ન નથી કરવા માંગતો, તો મોટા ભાગના મા બાપ એમના બાળકોને ઘરમાંથી બહાર નીકાળી દે છે અને એમને ડિસઓન કરે છે, પ્લસ સમાજ તરફથી પણ એમને બોયકોટ કરવામાં આવે છે. તો એવી પરિસ્થિતિમાં એ વ્યક્તિ બહુ જ ઇનસિક્યોર, અસુરક્ષિત થઈ જાય છે. તો એમની જરૂરિયાત પૂરી પાડવા માટે અને એમને પોતાના પગમાં ઉભા રહેવા માટે તક મળે અને પોતે ફાઇનાન્શિયલી પોતાના ઉપર ડિપેન્ડ રહી શકે, ઇન્ડિપેન્ડન્ટ રહી શકે, સ્વતંત્ર રહી શકે, અને સમાજ તરફથી પણ એમને કંઈક જાતનું સપોર્ટ ના મળે, તો પણ અમે એક સપોર્ટ સિસ્ટમ ઊભું કરીને અને એ વ્યક્તિને અમે એક સારી લાઈફ આપી શકીએ, એ હેતુથી આ અમે આ સેન્ટર ઊભું કરવાનું નિર્ણય લીધું છે, જેમાં મુખ્યત જે એક્ટિવિટી છે એમાં એક લર્નિંગ સેન્ટરની સ્થાપના કરવા માંગીશું, જ્યાં આગળ એમને અમે કમ્પ્યુટર સ્કિલ શીખવાડીશું અને પ્લસ અંગ્રેજી પણ શીખવાડવામાં આવશે. કેમ કે અંગ્રેજી ભાષા શીખવાથી પણ વ્યક્તિને બહુ જ કોન્ફિડન્સ આવે છે, પ્લસ એમને એવા બધા સ્કિલ ને ટ્રેનિંગ આપીશું જેથી કરીને એ લોકો સ્વરોજગાર તરફ જઈ શકે, ના કે કોઈના ઉપર ડિપેન્ડ રહી શકે. અને બીજું કે અમારા સમુદાયમાં એવું જોવા મળ્યું છે કે ઘણી બધી વસ્તુઓ, ઘણી બધી કલાઓનું નેચરલ એમનામાં સ્કિલ્સ છે, જેમ કે મેકઅપ કરવું, ફેશન ડિઝાઇનિંગ, કોરિયોગ્રાફી, આર્ટ, કલ્ચર, ડ્રામા, થિયેટર, આ બધી વસ્તુઓ અમારામાં નેચરલી એક એવું કહી શકાય છે કે ભગવાનની દેન છે, આ વસ્તુ અમારામાં આવેલી છે. એને થોડુંક અમે જે પ્રોફેશનલી ડેવલપ એમને કરીએ ટ્રેનિંગ દ્વારા, તો મને લાગે છે કે એ કલાનો ઉપયોગ કરીને વ્યક્તિ પોતાના પગ ઉપર ઉભો રહી શકે છે. કેમ કે વર્ક પ્લેસમાં પણ ડિસ્ક્રિમિનેશન જોવા મળ્યું છે, ત્યારે નોકરીઓ માટે જાય છે અમારા સમુદાયના લોકો, તો ત્યાં પણ એમને જોડે ભેદભાવ થઈ રહ્યું છે. તો આ બધી ફેસિલિટીઝ આ સેન્ટરમાં આપવામાં આવશે. એની ઉપરાંત એમને યોગા, મેડિટેશન, મ્યુઝિક થેરેપી, જેથી મ્યુઝિકથી પણ ઘણા બધા રોગો જેમ કે હાઇપરટેન્શન, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાર્ટ, આ બધાનું નિવારણ થાય છે, એવી વસ્તુઓનું ફેસિલિટી રહેશે. એક મેડિકલ સેન્ટર પણ તૈયાર કરવામાં આવશે અને હું માનું છું કે આ ભારતનું પહેલું જ LGBTQ મેડિકલ સેન્ટર, થોરેસિક હેલ્થ સેન્ટર રહેવાનું છે, જેમાં કે એમને તમામ જાતની મેડિકલ સુવિધાઓ આપવામાં આવશે, શારીરિક અથવા માનસિક, અને પ્લસ HIV એડ્સના રિલેટેડ પણ ક્લિનિક, આવી જાતની ક્લિનિક ખોલવામાં આવશે. અને સાથે સાથે એક હું એક શેલ્ટર હોમની વ્યવસ્થા કરી રહ્યો છું કે જ્યાં જેથી કરીને અડધી રાતના એક કોઈક વ્યક્તિને ઘરમાંથી કાઢવામાં આવે તો એ અમારા ત્યાં આવીને આશરો લઈ શકે છે, એ બેઘર ના રહે અને સડકો ઉપર ભટકતો ના રહે, તો એને માટે એક રેસ્ક્યુ હોમ ત્યાં રહેશે. હું લગભગ 8 જેવા રૂમ બાંધવા માંગુ છું હમણાં શરૂઆતમાં, જેથી કરીને એટલીસ્ટ 20 થી 25 લોકોને હું એમાં સમાવેશ કરી શકું છું. હાલની તારીખમાં પણ એક ટ્રાન્સ વુમન અમારે ત્યાં આશરો લીધો છે કે જે ન્યૂ જર્સી થી આવી છે, અને એ એટલા માટે આવી છે કે અમેરિકામાં પણ ટ્રાન્સ લોકો માટે એટલી સરસ વાતાવરણ નથી જેટલું કે ઇન્ડિયામાં છે, કેમ કે હમણાં ઇન્ડિયામાં તો ટ્રાન્સજેન્ડર્સ ને રાઇટ્સ પણ મળી રહ્યા છે, એટલે એ અત્યારે મારે ત્યાં આશરો લઈ રહી છે. તો મને લાગે છે કે જતેજાડે આ જગ્યાનો બહુ જ ડિમાન્ડ રહેવાનું છે, અને મને લાગે છે કે આ મારી જ ફક્ત આવું સેન્ટર ના હોય ભારતમાં, આ સેન્ટર્સ ભારતના અનેક અનેક જગ્યાઓમાં સ્થાપના આવી થવી જોઈએ, કેમ કે આનું ડિમાન્ડ બહુ જ વધવાનું છે. અને મારું સેન્ટર એકલું આ પૂરું નહીં પાડી શકે, એટલે બીજી જગ્યાઓમાં પણ લોકો આ ટાઈપની સ્થાપના કરે એવું હું મારી ઈચ્છા છે.
માનવેન્દ્રજી, તમે પેલેસ ગ્રાઉન્ડ પર આ સેન્ટર તૈયાર કરશો એટલે જગ્યાનો પ્રોબ્લેમ તમે સોલ્વ કર્યો, એનું રેનોવેશન, બિલ્ડિંગ અને મેન્ટેનન્સ કઈ રીતે ફંડ થશે?
તો ઇનિશિયલી મેં મારા તરફથી જે પણ મારે કરવું હતું એ મેં કરી દીધું છે. મેં મારી પોતાની સંપત્તિ જે 15 એકર છે અમુક એમાં બિલ્ડિંગ પણ છે, લગભગ 2 થી 3 બિલ્ડિંગ છે, તે મેં બધું મારા ટ્રસ્ટને સમર્પિત કરી દીધું છે. હવે જ્યાં સુધી ફંડિંગ નો સવાલ છે, હું ક્રાઉડ ફંડિંગ થી ફંડ રેઝિંગ કેમ્પેન કરી રહ્યો છું ભારતમાં અને વિદેશમાં. મારું એસ્ટિમેટેડ ખર્ચો છે, યુએસ ડોલર્સ માં વાત કરું તો 100,000 યુએસ ડોલર્સ, અને એને ઇન્ડિયનમાં કન્વર્ટ કરીએ તો લગભગ 65 લાખ જેવું મારું આમાં સેન્ટર કમ્પ્લીટ કરવાનો ખર્ચો છે. મારું પોતાનો પગાર પણ આમાં હું એક પોતે કન્સલ્ટન્ટ નો જોબ કરું છું એચઆઈવી માટે, તો એ મારા પોતાના પૈસા પણ હું કોન્ટ્રીબ્યુટ કરીને થોડું થોડું કરીને હું આ ડેવલપ કરી રહ્યો છું. પ્લસ સારી વાત એ છે કે મને ઘણા બધા લોકો સમાજમાંથી, જે લોકો સમલૈંગિક નથી એવા લોકોથી પણ સેવા, વોલન્ટરી સેવા માટે મને ઓફર્સ આવી ચુક્યા છે. પોન્ડિચેરી થી પણ મને ઓરોવિલ આશ્રમ માંથી પણ લો કોસ્ટ હાઉસિંગ માટે પણ સેવા આપવા માટે લોકો તૈયાર થઈ રહ્યા છે. તો મને લાગે છે કે ફંડિંગ જે રીતે હું પ્રયત્ન કરી રહ્યો છું એ રીતે આર્થિક જે સપોર્ટ છે એ મને એક સારી રીતે મળે એવી મારી આશા છે.
માનવેન્દ્રજી, LGBTQ સમુદાય માટે ભારતમાં તમે જે પહેલ કરી છે તે બદલ આપને ખૂબ ખૂબ શુભકામનાઓ, કોંગ્રેચ્યુલેશન્સ, અને વી વિશ ઓલ ધ બેસ્ટ ફોર ધીસ પ્રોજેક્ટ.
થેન્ક યુ સો મચ, તમારા શુભેચ્છા માટે ખૂબ ખૂબ આભાર.